ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખ શ્રી રામભાઈ, અન્ય કાર્યકર્તાઓ, આપ સૌ રસિક શ્રોતાજનો, આપની સમક્ષ સાહિત્યના સીમાડેથી એ વિષય ઉપર કેટલાક વક્તાઓ અહીંયા બોલશે. હવે બોલશે કે બકવાસ હશે મને કંઈ ખબર નથી, પણ પૂરું કરીશ પછી ખબર પડશે. દર્શકની જન્મશતાબ્દી નિમિત્તે આ કાર્યક્રમ માત્ર દર્શકની જન્મશતાબ્દી નિમિત્તનો નથી, પણ એ એક મોટું નિમિત્ત છે. અને હમણાં જ મહેન્દ્રભાઈ મેઘાણીએ એમના એક અવતરણમાં, દર્શકના એક અવતરણમાં એમ કહ્યું, કાવડિયાઓ નથી. હવે આમ તો કાવડિયા એટલે આ પણ ગુજરાતીમાં થાય છે, પણ ગુજરાતીઓ પાસે એ છે, કાવડિયા નથી. પણ મારા વિષય ઉપર આવતા પહેલાં મારે બે ચાર મિનિટ એક બે વાત આ પણ કરવી જોઈએ કે દર્શક એ ખરેખર કાવડિયા છે. એમણે જે ફરિયાદ કરી છે એ ફરિયાદ કદાચ ભલે બીજાઓને માટે હોઈ શકે, પણ એમણે તો પોતે પોતાનું બધું જે કંઈ છે એ કાવડ ઉપર ઉંચકી અને આપવાનો પ્રયાસ કર્યો છે. હું આપને એનું એક જ ઉદાહરણ અહીંયા આપવા માગું છું. એ રાજનીતિજ્ઞ હતા, રાજપુરુષ પણ હતા, સાહિત્ય પુરુષ પણ હતા, કેળવણી પુરુષ પણ હતા, અને એનું એક ઉદાહરણ હું આપની સમક્ષ મૂકવા માગું છું. જ્યારે ગુજરાત સરકારે ગુજરાતી સાહિત્યને સંવર્ધવા માટે, પોષવા માટે એક સંસ્થા ઊભી કરી, ત્યારે એ વખતે હસુ યાજ્ઞિક એ બધું સંભાળતા હતા અને સરકારી રાહે બધું ચાલતું હતું. તો દર્શકની વિચારસરણી પ્રમાણે આ બધું સરકારી રાહે ન ચાલવું જોઈએ. એટલે તો એમને પોતાનું ઊભું કર્યું. એટલે મને બરાબર યાદ છે કે એ 82-84 વર્ષ હશે, ગવર્નર હાઉસમાં એક મિટિંગ મળી. એમાં 20-25 ગુજરાતીઓ ત્યાં ભેગા થયા અને આ વાત મૂકી કે સરકાર હસ્તક બધું હોય એ બરાબર છે, પણ કલા એ સરકાર પોષે એ બરાબર છે, પણ એની મા બાપ થઈ બેસે કે માલિક થઈ બેસે એ બરાબર નથી. એટલે નક્કી કર્યું કે આપણે સરકારમાં એક વાત રજૂ કરીએ કે આ અકાદમી સ્વાયત્ત થવી જોઈએ, એ સાહિત્યકારો દ્વારા જ ચાલવી જોઈએ, અને સરકાર પૈસા આપે તો એમાં કોઈ ઉપકાર કરતી નથી, એ આપણા સૌના જ પૈસા છે, એ વહીવટ કરે એના બદલે આપણે આનો વહીવટ કરીએ એ બરાબર છે. આમ નક્કી થયું અને 5 જણની કમિટી પછી ત્યાં નક્કી થઈ કે એમણે આ સરકાર પાસે વાત રજૂ કરવી. એમાં દર્શક મુખ્ય હતા, યશવંત શુક્લ હતા, ચીમનભાઈ ત્રિવેદી હતા, ભાઈ ચીનુ મોદી અને હું, એમ 5 જણની એક કમિટી નક્કી કરી કે આને માટે શું કરવું જોઈએ. અને એના પરિણામે સાહિત્ય અકાદમી સ્વાયત્ત બની. પણ દુર્ભાગ્ય મારે કહેવું પડે કે એ સ્વાયત્તતામાંથી પાછી પરાયત્ત થઈ ગઈ. આ કદી ચાલી ન શકે. મેં તો જાહેરમાં પણ કહેલું ત્યાં, અને અહીંયા પણ આપણા સૌ ગુજરાતીઓ સમક્ષ જાહેરમાં કહેવા માગું છું કે અકાદમી એ સરકારના હસ્તક હોવી જોઈએ. એ ખ્યાલ આપણે નિર્મૂળ કર્યા પછી ફરી પાછો એને સમૂળ કર્યો, આ કઈ આપણી પદ્ધતિ હોઈ શકે? તો આવા દર્શક આવા વિચારો લઈ અને ફરનારા કાવડિયા હતા. એમને આ બધું કામ કર્યું છે. એ આ સાહિત્ય પરિષદના પ્રમુખ પણ હતા, એટલે એ નાતે પણ આપણે એમને બિરદાવીએ છીએ. જેમ દર્શકની વાત કરી, એમ એવા જ એક પ્રમુખની મારે વાત કરવાની છે બે મિનિટ, અને એ છે મોહનદાસ કરમચંદ ગાંધી. એ પણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયેલા. ના પાડેલી કે હું પ્રમુખ ના, મને તો ક્યાં આવડે છે કંઈ, પણ આ તો જેને ઘણું આવડતું હોય એમ બોલે કે મને ક્યાં કંઈ આવડે છે. બાકી એમની આત્મકથા એ વર્લ્ડ બાયોગ્રાફીઝમાં જો 10 પહેલા નંબરની આત્મકથાઓ ગણવી હોય તો એ મહાત્મા ગાંધીની સત્યના પ્રયોગો એ ઉત્તમ આત્મકથા છે. અને એનું એ ગાંધીનું એક ઉદાહરણ હું આપવા માગું છું. અહીંયા અમેરિકામાં જ એક ગાર્ડન નવો થયો છે, એમાં જે લોકોએ અમેરિકા માટે, અમેરિકાને આગળ લાવવા માટે ભાગ ભજવ્યો છે, કલાકારો હોય, નાટ્યકારો હોય, સૈનિકો હોય, જે કોઈ હોય, એ સૌ જે વિગત થયા છે એમના પૂતળા મૂક્યા છે, બાવલા મૂક્યા છે અંદર એમના સન્માન માટે. આ એક હકીકત છે. આ હકીકત ધ્યાનમાં રાખી અને એકવાર અહીંના પ્રેસિડેન્ટ એક શાળામાં વ્યાખ્યાન આપવા ગયા. આ અમેરિકામાં શક્ય બને, ગુજરાત ભારતમાં પ્રેસિડેન્ટ જલ્દી આવી રીતે ન જાય, અનેક મોટરોના કાફલા હોય. આ પ્રેસિડેન્ટ તો શાળામાં વ્યાખ્યાન આપવા ગયા અને બધું વ્યાખ્યાન પૂરું થયું પછી પ્રશ્નોત્તરી, એક બેન ઊભા થયા, વિદ્યાર્થીની બેન એટલે, અને એમ કહ્યું કે હું ગુજરાતીમાં કહું છું બેન, આ તો બધો અંગ્રેજી વાર્તાલાપ હતો, કે આપને એક પ્રશ્ન પૂછવાનો છે, જરૂર પૂછો. કે પ્રેસિડેન્ટ કે યુ કેન, તો કે આપણા જે પાર્કની અંદર બધા બાવલા મૂક્યા છે એ બધા અમેરિકન નાગરિકોના છે કે જેમણે અમેરિકાને ઉત્થાનની અંદર ફાળો આપ્યો છે. તો કે બરાબર, સાચી વાત છે, યુ આર ટ્રુલી. તો પછી એમાં એક બાવલું એવું છે કે જેને અમેરિકા વિશે કશું જ નથી કર્યું, ને એ બાવલું કેમ મૂક્યું તમે અંદર? તો કોની વાત કરો છો બેન? પ્રેસિડેન્ટે કહ્યું, ઓફ હુમ ડુ યુ ટોક? કોઈ ગાંધી નામના માણસનું બાવલું છે અંદર કે છે ત્યાં, એ કેમ મૂક્યું છે અહીંયા આગળ? હવે જે વાત આવે છે એ સરસ છે. પ્રેસિડેન્ટનો જે જવાબ છે ને એ આજને માટે બહુ અનુકૂળ છે. પ્રેસિડેન્ટે, અમેરિકાના પ્રેસિડેન્ટે કહ્યું કે બેન, તમારી વાત સાચી છે, ગાંધી એ અમેરિકન નાગરિક નથી અને એનું બાવલું ત્યાં ન મૂકવું જોઈએ, તમે બિલકુલ સાચા છો, પણ હું તમારું ધ્યાન દોરું કે કેમ મૂક્યું છે, કારણ કે ગાંધી એ વિશ્વ નાગરિક છે. આટલી મોટી અંજલિ જો ગાંધીને અહીં અપાતી હોય તો ગાંધીની ભાષાને તો એથી કેટલી મોટી અંજલિ આપણે આપવી પડે. મારો વિષય તો આજે એવો છે કે 5-1 મિનિટમાં પતી જાય, કારણ ગુજરાતી સાહિત્ય પરિષદના નવા કામો એટલે હું આમ ગણાવી નાખું 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે મારું કામ પૂરું થઈ જાય. પણ મને લાગે છે રામભાઈના મગજમાં આવો ખ્યાલ નહીં હોય કંઈ. આ નવા કામો એટલે શું? કામો કર્યા છે તો નવું વિશેષણ આવે છે ને, એટલે કામો તો કર્યા છે પણ હવે નવા કામો કયા કરવાના છે, અથવા શું કરશે આ પરિષદ, શું કરવા માગે છે, કદાચ આવો એમાં નિર્દેશ હોય. હું એક સરસ ઉદાહરણ આપું પરિષદનું, કે અમરભાઈ ગાતા હતા, બહુ સરસ રીતે ગાયું, સ્પષ્ટ એમના ઉચ્ચારો, કવિતા જે ગાતા હોય એટલે કાવ્યો જ બધા હતા, એ બરાબર એની યોગ્ય રીતે પહોંચે. ત્યારે ત્યાં ચર્ચા ચાલતી હતી પરિષદમાં, ત્યાં હવે તો પહેલાં નહોતું, હવે દર અઠવાડિયે મળીએ છીએ અમે બધા હોદ્દેદારો અને બધી ચર્ચા કરીએ છીએ શું કરવું શું નહીં કેમ કરવું. કારણ કે સંસ્થા એ મકાન નથી, સંસ્થા એ કાર્યોની પરંપરા છે અને કાર્યો કરવા માટે મકાન જોઈએ એ જરૂરી છે. પણ જ્યારે મકાન ન હતું સાહિત્ય પરિષદને ત્યારે પણ એ કામ કરતી હતી. જ્યારે એચકે કોલેજના એક નાના ખંડની અંદર બે ક્લાર્ક બેસતા અને સાહિત્ય પરિષદનું કામ ભરપેટ અને ભરપૂર ચાલતું હતું, કોઈ તકલીફ પડતી ન હતી. તો મકાન એ તો એટલા માટે આપણે કર્યું છે કે જરા આપણી પ્રવૃત્તિને વિકસાવી શકીએ. કારણ કે પેલામાં તો બધાની આપણી ગુજરાતી ભાષામાં એક રૂઢિપ્રયોગ છે ને, દાઢીમાં હાથ નાખવો, એટલે અનેકની દાઢીમાં હાથ નાખવો પડે કે અમારે આ કાર્યક્રમ કરવો છે તો પ્રેમાભાઈ હોલને મનાવવા પડે, ટાઉન હોલવાળાને મનાવવા પડે, આવા જુદા જુદા હોલવાળાને મનાવવા પડે અને કાર્યક્રમો કરવા પડે. તો આમાંથી એ ખ્યાલ ઉદ્ભવ્યો કે એનું મકાન હોવું જોઈએ અને સદભાગ્યે એ મકાન થયું છે. આપે જોયું જ હશે, ઘણાએ ન જોયું હોય તો પણ એકવાર એ નજર કરવા જેવું તો મકાન છે. એમાં આ ચર્ચા ચાલતી હતી. એ ચર્ચામાં એક વિષય એવો નીકળ્યો કે ભાઈ આ કવિતા એ કળા છે, તો આ માત્ર કવિતા એક જ કળા છે એવું થોડું છે, સંગીત પણ કળા છે, ચિત્ર પણ કળા છે, નૃત્ય પણ કળા છે. નૃત્ય ગાવાતું હોય ત્યારે, ગીતો જ્યારે ગાવાતા હોય છે ત્યારે સારામાં સારી રીતે એ બધું સંચાલન થતું હોય છે અને સંગીત સાથે નૃત્યનો તાલમેળ થતો હોય છે. તો કવિતા સાથે પણ સંગીતનો તાલમેળ થવો જોઈએ. કારણ કે પહેલાં કંઈક એવું ગવાતું હશે એમ માનવાનું કારણ નથી, પણ આમાંથી કારણ ઉદ્ભવ થાય છે કે સંગીતકારો સંગીતને ખૂબ ઊંચે સરસ લઈ જાય છે પણ એ મૂળ ભાવને બરાબર વ્યક્ત નથી કરતા, કાં તો શબ્દો આડાઅવળા કરી નાખે ગમે તેમ કરતા હોય. હું આપને એક સરસ ઉદાહરણ આપું. શુભલક્ષ્મીએ મીરાબાઈનું ભજન તો બહુ સરસ ગાયેલું છે, જોગી મત જા મત જા મત જા પાંવ પરું મેં તોરી. મને આ બેસતા બેસતા બોલવું ફાવતું નથી. તો તમે જુઓ એ શુભલક્ષ્મીનું ગાયેલું, આ ઊંચું થઈ શકશે? કારણ કે હું તો માસ્તર છું ને એટલે બેઠા બેઠા ફાવતું નથી. યુનિવર્સિટીમાં ભણાવ્યું છે, એક કલાકનો પીરિયડ હોય છે અમારો, પણ એક કલાક નહીં બોલું અહીંયા. ઓકે, સંભળાય છે? તો શુભલક્ષ્મીએ જોગી મતજા 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 સરસ ગાયું છે, ગાંધીજીને ખૂબ ગમતું એ. પણ પ્રશ્ન પછી થયો કે આ મીરાબાઈને શબ્દો ખૂટતા હશે એટલા માટે મતજા 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 ત્રણ વાર કહ્યું, આપનામાં તો આવતું હતું ત્રણ ત્રણ વાર. તો આ મીરાબાઈએ આ ત્રણ વાર મતજા 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 આવું શું, આમાં કંઈ એક વાર ઓછું છે? ઓમકાર નાથે આ અદ્ભુત રીતે ગાયું છે અને એનો મર્મ ઓમકારનાથને સમજાયો અથવા સમજાવ્યો કોઈએ ત્યારે એ એટલી સરસ રીતે એમણે ગાયું છે કે તમે જુઓ કે આ ત્રણ વાર કેમ મતજા કહે છે. કારણ કે ભર્તુહરિ જાય છે ત્યારે જોગી બની ગયો છે અને પત્ની કહે છે કે મત જા, એ બહુ સ્વાભાવિક છે. તો પેલો રોકાતો નથી એટલે અમરભાઈ બેઠા છે ત્યાં સુધી ગયો, મતજા એમ કહ્યું તોય પેલો રોકાતો એમ આગળ ચાલ્યો, બારણા સુધી ગયો. એટલે પાછું ફરી કહ્યું, મતજા. પેલો સાંભળતો નથી, બહાર નીકળી ગયો ચા પીવા. તો કે મતજા ત્રીજી વાર. ઓમકારનાથ કે આ બરાબર છે, આ વાત સાચી છે, પણ તો પછી અમારે કઈ રીતે આને મૂકવાનું? હું તો કંઈ ગાયક નથી અમરભાઈ, બધાની ક્ષમા યાચના સાથે અનુકરણથી વાત કરું છું. ઓમકારનાથે જે ગાયું, જોગી મત જા મત જા મત જા, પાંવ પરું મેં તોરી, મત જા મત જા મત જા. અને પછી ફેરવ્યું, જોગી મત જા મત જા મત જા. એને જે ચડાવ્યું ઓમકારનાથે, જો એટલે કવિતા અને સંગીત એ બે જ્યારે સાથે ભેગા થાય ત્યારે એનો જે ભાવાર્થ પ્રગટ થાય છે. કારણ કે ત્રણ વાર મતજા મતજા મીરાબાઈના મનમાં શું હતું? આ કે હું એક વાર મતજા કહું છું તો અટકતો નથી ને, દૂર દૂર જતો જાય છે, તો એને સંભળાય એમ મારે બોલવું જોઈએ ને. એટલે ઓમકારનાથે એને ત્રણ વાર રાઇઝિંગ પીચમાં મતજા 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 મૂકેલું છે. આ હું આપને જે વાત કરી રહ્યો છું તે સાહિત્ય પરિષદના નવા કામો વિશે વાત કરી રહ્યો છું. એટલે ત્યાં નવા કામોમાં એક તો વર્લ્ડ પોએટ્રી સેન્ટર ચાલે છે. આપણે તો અહીં વાંચી શકીએ બધું, પણ ભારતમાં બધી એવી પૂરી શક્યતાઓ નથી હોતી. એટલે વિશ્વ કવિતા કેન્દ્ર, આમ તો એ કવિલોક ટ્રસ્ટની પ્રવૃત્તિ છે, પણ પરિષદે એ સ્વીકારી લીધી છે પોતાની સાથે, અને એના મકાનમાં ઉપર 100 માણસ બેસી શકે એવો મોટો હોલ છે, અને ત્યાં આ વિશ્વ કવિતા કેન્દ્ર અને એની એનું અલગ પુસ્તકાલય છે. નીચે તો ગ્રંથાલય છે જ, પણ ઉપર એક અલગ પુસ્તકાલય છે જે માત્ર કાવ્યનું પુસ્તકાલય છે, કવિતા વિવેચનનું પુસ્તકાલય છે, કવિ જીવનનું પુસ્તકાલય છે. એટલે જ્યાં કવિતા માત્ર ગુજરાતી નહીં પણ કોઈપણ ભાષાની કવિતા જો હિન્દી કે અંગ્રેજી કે એ ભાષામાં થયેલી હોય તો એનું પુસ્તક મગાવી, અને ત્યાં અત્યારે 3-4-5 હજાર પુસ્તકો એકલા કવિતા સાહિત્ય ઉપર ત્યાં છે, અને ઘણા PhD કરનારા વિદ્યાર્થીઓ, અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્યાં આવે છે અને આ પુસ્તકાલયનો, વિશ્વ કવિતા કેન્દ્રનો લાભ લેતા હોય છે. આ ત્યાં જ જેની બહુ ચર્ચા ચાલે છે, બુદ્ધસભા નામની એક સભા છે. 1932 આ સભા શરૂ થયેલી. આ સભા કેવી રીતે શરૂ થઈ એનો ઇતિહાસ 2 મિનિટ કહું તો તમને ખ્યાલ આવશે. કુમાર 1924 રવિશંકર રાવળે શરૂ કર્યું, અને એમની સાથે બચુભાઈ રાવત નોકરી ધંધો છોડીને જોડાયા. નોકરી કરતા હતા પણ સાહિત્યના પ્રેમને કારણે એ રવિશંકરભાઈની મદદમાં રહી અને એમણે શરૂ કર્યું. એ વખતે હજી તો 24 તો ચિત્રકલા અને આ અને તેને બધું આવતું હતું. કવિતાઓ તો બરાબર છે, હજી ઉમાશંકર જોશી કવિ તરીકે નહોતા આવ્યા. 11મા જન્મ છે એમનો અને હું 24 વાત કરી રહ્યો છું. ત્યારે કાવ્યો તો લઈને આવતા લોકો બીજા, અને ત્યાં કાવ્યો વંચાય ટપાલમાં આવતા. પણ પછી 1932 વર્ષ આવ્યું, 24મા સ્થાપના થયા પછી, અને 8 વર્ષ બાદ, ઉમાશંકરની તો 20 વર્ષની ઉંમર થઈ હોય, સુંદરમ તો 8મા જન્મ્યા એટલે એ વળી 23 વર્ષના થયા હોય, અને આ બધા સત્યાગ્રહમાં ભાગ લેતા હતા. અને એ વખતે વિરમગામની એક સત્યાગ્રહ છાવણી હતી મોટી, એમાં આ બધા અમદાવાદથી વિરમગામ જાય અને રાત પડે એટલે પાછા આવે. પણ આ યુવાનોને રહેવું ક્યાં? કારણ બધા યુવાનો હતા, કોઈ પરણ્યા નહોતા, ઘર બહાર નહીં રહેવું ક્યાં બધાને, ત્યારે કુમાર કાર્યાલય જો આપે કોઈએ જોયું હોય તો બે માળનું મોટું મકાન છે. નીચે તો એ વખતે બધું પ્રેસ ને બધું ચાલતું હતું, ઉપર ખાલી બધું હોય, બ્લોક્સ ને બધું બનતું હોય પણ રૂમ હોય. એટલે બચુભાઈને વિનંતી કરી કે હવે શું કરવું અમારે. બચુભાઈ પણ બહુ સ્વતંત્રતાના બહુ ચાહક હતા, સફેદ ટોપીવાળા. એમને એમ કહ્યું કે તમે એમ કરો, તમારા સાંજે આવો કે રાત્રે આવો, તારે અહીં સૂઈ જજો કુમારમાં મેળા ઉપર. તો સુંદરમ, ઉમાશંકર, રામપ્રસાદ શુક્લ, ભૂલી ગયા લોકો, આ બધા ત્યાં આવે અને રાત્રે બેસે. અને રાત્રે આવે પછી એમનો નિયમ કે પછી સ્વતંત્રતાની વાતો નહીં, પછી આપણે કવિતાની સાહિત્યની વાતો કરવાની, એકબીજાના કાવ્યો વાંચે, કરે આ તે. બચુભાઈ પણ રોકાય ત્યાં ચર્ચામાં. એમાંથી આ એક ખ્યાલ ઉદ્ભવ્યો કે આ ચર્ચા ચાલે છે તો બહુ સારી ચાલે છે, તો આપણે દર અઠવાડિયે એકવાર બધાને મળીએ અને જે નવા લખતા હોય એ પણ આવે તો શું ખોટું. એમાંથી તો કે હા, તો ક્યારે મળવું, વાર કયો નક્કી કરવો. એટલે કોઈને આવો પ્રશ્ન થયો જ ખરો કે આ બુધવાર કેમ, શા માટે બુધવાર? આપને ખ્યાલ હશે 1913માં રવિન્દ્રનાથને નોબેલ પ્રાઇઝ મળ્યું, અને એ વખતે 1932ની આજુબાજુ જે 20 વર્ષ તો એમની ઝાકમઝોળ હતી ભારતની અંદર, અને શાંતિનિકેતનમાં બુધવારે રજા રાખવામાં આવે છે. એટલે એમ કે આપણે ટાગોરના માનમાં આપણે બુધવાર રાખો અને બધા બુધવારે મળે, બુધવારે બધા 8 થી 9 વાગ્યા સુધી મળે. આ એક નિયમિત સમય, રાતના 8 થી 9 રાયપુર ચકલામાં જવાનું, ગમે ત્યાં માણસ રહેતો હોય અને રાયપુર ચકલામાં જઈને બેસે, બરાબર 8 થી 9 બચુભાઈ કાવ્યો વાંચે, કોઈના પણ નામ લીધા વગર જે કાવ્યો આવ્યા હોય તે, એની ચર્ચાઓ થાય, અને પછી 9 વાગે બધા છૂટા પડે. આ છૂટા પડે એટલે ડેલામાંથી બહાર નીકળે, પણ ઘરે પહોંચતા રાતના 12 વાગે, કારણ કે રાયપુર, માણેક ચોક, એલિસ બ્રિજ, કોઈ બીજા બ્રિજો હતા નહીં, આ બધા વાતો કરતાં કરતાં કાંકરિયા પણ પહોંચી જાય બધા, અને વાતો ચિત્તો અને કવિતાની જ વાતો ચાલે. આ એક વાતાવરણ સરસ પેદા થયું 32થી. તો 1932થી 1980 સુધી બુધસભા પ્રત્યેક બુધવારે, કરફ્યુ હોય તો નહીં, બાકી હુલ્લડ હોય તો પણ ખરી, તો આ બુધસભા એ 8 થી 9 કુમાર કાર્યાલયમાં મળતી. 1980માં બચુભાઈને 82 વર્ષ થયા, એટલે એમને થયું કે હવે હું આ નહીં ચલાવી શકું તબિયતને કારણે, તો મારે બુધસભા તો બંધ કરવી જ નથી, તો હવે કરવું શું. એટલે 80માં એમણે આ બુધસભા ગુજરાતી સાહિત્ય પરિષદને વિધિવત સોંપી, HK કોલેજના રૂમ નંબર 2માં મોટું ફંક્શન કરેલું, અને બચુભાઈએ આ બુધસભા સાહિત્ય પરિષદને સોંપી. 1980થી આજ 2014 સુધી આ બુધસભા ત્યાં આગળ ચાલે છે. એટલે આ પણ સાહિત્ય પરિષદની હવે પ્રવૃત્તિ છે, હવે આ કુમારની પ્રવૃત્તિ નથી. સાહિત્ય પરિષદ એને માટે ઓરડો ફાળવે છે, બધી વ્યવસ્થાઓ કરી આપે છે, માઇકની પણ જરૂર પડે તો વ્યવસ્થા કરી આપે છે. આ બુધસભામાં પછી વિચાર છેલ્લા 5-7-8 વર્ષથી એવો આવ્યો છે કે એક બુધવારે કોઈ પણ બહારના એક કવિ વિશે વાત કરવી, કારણ કે બધા જે યંગસ્ટર્સ આવતા હોય બધું વાંચ્યું ન હોય, તો TS એલિયટ વિશે વાત કરવી હોય તો 4 ક્વાર્ટેટ્સ વિશે વ્યાખ્યાન આપો કોઈ, તો એ લોકોને ખબર પડે કે આ શું છે. રોબર્ટ ફ્રોસ્ટ વિશે વાત કરવી હોય તો એના એક કાવ્ય જ લો ને, સ્ટોપિંગ બાય ધ વુડ્સ ઓન અ સ્નોઈ ઇવનિંગ. તો આ શીર્ષક તો સાંભળ્યું હોય બધાએ, પણ કાવ્યમાં આ મીરાબાઈની જેમ મતજા 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 3 વાર આવે છે ને, એમાંને આખી પંક્તિ 2 વાર મૂકી. એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. કેટલી દ્વિધા છે એના મનની અંદર. સરસ મજાનું વાતાવરણ છે ને, રોકાવું છે પણ રોકાઈ શકે એમ, બિફોર આઈ સ્લીપ. તો આ કવિતાની વાતો એ બુધસભામાં સાહિત્ય પરિષદ દ્વારા આ રીતે બહારના જે કવિઓ છે એ બધા કવિઓ વિશે એકવાર અઠવાડિયામાં એક બુધવારે આવું વ્યાખ્યાન યોજાય છે. હમણાં છેલ્લા કેટલાક વખતથી એટલે લગભગ દસેક મહિનાથી ભગવદ્ ગીતા ઉપર વ્યાખ્યાન ચાલે છે. હવે આપનું ધ્યાન દોરી દઉં કે આ ધાર્મિક વ્યાખ્યાન નથી, ભગવદ્ ગીતા એક કવિતા, બસ એ રીતે વ્યાખ્યાન ચાલે છે. એમાં કવિતા ક્યાં છે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે શરૂ થઈ ગયું છે. તો આ રચયિતા, મને કહેવાનું સમય પૂરો થાય ત્યારે, થઈ ગયો તો હવે બે મિનિટમાં પૂરું કરી દો. તો આ રચયિતા કુરુક્ષેત્રનું વિશેષણ ધર્મક્ષેત્ર કરે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, કુરુક્ષેત્ર તો આપણી બધી હમણાં બહુ વાતો થઈ ગઈ, યુદ્ધ આપણા અંદર ચાલતા હોય છે બહુ, આ તો કવિતા છે અને એમાં એની સામે લડવા માટે ધર્મ યુદ્ધ છે. આ ધર્મ એટલે રિલિજિયન નથી, લાલ કપડામાં બાંધીને માથે પોથીઓ મૂકીને ફરવા માટે ગીતા નથી. આ ધર્મક્ષેત્ર એટલે ડ્યુટી, અર્જુનની એ ફરજ છે કે જે ખરાબ છે બધાનો નાશ કરવાનો છે. આપણામાં છુપાયેલો એક અર્જુન ક્યારેક આનાકાની કરતો હોય છે, આમ નથી કરવું, ત્યારે અંદર જ રહેલો બીજો કૃષ્ણ એને કહેતો, નહીં લડ, તારે લડવાનું છે. આ બધું કામ પરિષદ અત્યારે કરી રહી છે. આવું જ પરિષદમાં એક કામ ચાલે છે પત્રકારત્વના વર્ગોનું. હમણાં જ ગુજરાત યુનિવર્સિટીએ એને માન્યતા આપી છે. અને પત્રકારત્વ એટલે લિટરરી જર્નાલિઝમ, સાહિત્યિક પત્રકારત્વ શું છે? એટલે છાપાઓમાં અહીં તો અઠવાડિયે એકાદવાર આવતું હોય, પણ ત્યાં તો રોજના કેટલાય છાપાઓ બહાર પડતા હોય અને ઝીકાઝીક બધી ચાલતી હોય છે. ત્યારે સાચું પત્રકારત્વ શું હોય એને માટેના વર્ગો પણ ત્યાં ચાલી રહ્યા છે. એવી રીતે ભાષા વિજ્ઞાન, ગુજરાતી ભાષા શું છે, કઈ રીતે આવી છે, કેમ આપણે આગળ વધવું જોઈએ, એ ભાષા વિજ્ઞાનના પણ વર્ગો ત્યાં ચાલ્યા. એવી જ રીતે પ્રૂફ રીડિંગ, આપણી ગુજરાતીમાં તો જાણે બસ માતૃભાષા છે એટલે બચકું ભરવાથી કંઈ વાંધો નહીં, ગમે તેમ કરી બેસીએ, ઊંઝા જોડણી ચાલી, કોઈ ટક્યું નથી. જે શિષ્ટ છે, જે રીતે આવ્યું છે એ રીતે રહેવું જોઈએ, એના માટે પ્રૂફ વાંચનના પણ વર્ગો ત્યાં આગળ ચલાવાયા છે. એટલે સાહિત્ય પરિષદ એ કોઈ એક સીમાડામાં નથી, 60 પારિતોષિકો આપે છે. એટલે હવે પારિતોષિકો બંધ કર્યા છે, એ પણ પરિષદનું એક કામ છે, દાન લેવાનું, કોઈ નવા પારિતોષિક માટે દાન નહીં લેવાનું. મુકુંદરાય પારાશર્યની શતાબ્દિ છે, એમના નિમિત્તે એમના કુટુંબીજન તરફથી ચેક આવ્યો હતો મનસુખભાઈ, તો આપણે ચેક રાખ્યો, પણ એમને લખ્યું કે આ ઇનામ માટે નહીં, બીજી કોઈ પ્રવૃત્તિ માટે પરિષદની આપો તમે. એટલે હવે નવા કામમાં આ એક છે કે જે જૂના હતા ઇનામો આપવાના એ ચાલુ રાખ્યા છે, નવા ઇનામો આપવાનું આપણે બંધ કરી દીધું છે, કોઈ રીતે બીજા નવા ઇનામો આપવાના નહીં. શતાબ્દી વ્યાખ્યાન માળાઓ એ હમણાં જ શરૂ કરી આપણે, કે જે સર્જકની શતાબ્દી આવતી હોય એના વિશે આપણા લોકો સમક્ષ વાત મૂકવી તો એને ખબર પડે. જેમ કે અનંતરાય રાવળ આપણા, એ વિવેચક છે સરસ મજાના, એમની શતાબ્દીનું વર્ષ આ, તો એમના વિશે એક વ્યાખ્યાન થયું. પારાશર્ય વિશે પણ કદાચ એક વ્યાખ્યાન, હું મારી ગેરહાજરી અહીંયા છે પણ ત્યાં થઈ ગયું હશે આયોજન પ્રમાણે. સુધાંશુ વિશે પણ એક વ્યાખ્યાન થશે. એટલે વર્ષમાં જેમની શતાબ્દી આવતી હોય એના સાહિત્ય વિશે ત્યાં વાત થાય, અને એમાં યંગસ્ટર્સ બધા આવે અને એ કેમ વધારે આવે એવો આગ્રહ હોય છે. અહીંયા આગળ તો યંગસ્ટર દેખાતા નથી, પણ ત્યાં દેખાતા નથી એમ હું કહું છું, ત્યાં દેખાય છે એમ નહીં. પણ એને માટે શું કર્યું છે, એક બીજું યોજના વિચારેલી છે કે પરિષદ તરફથી દર 15 દિવસે કે એમ કોઈક સાહિત્યકાર કોલેજોમાં જાય અને ત્યાં સાહિત્યની વાત કરે. એટલે સાહિત્યના જે વિદ્યાર્થીઓ છે કોલેજમાં યુનિવર્સિટીમાં, એમને સાહિત્ય પ્રત્યેની અભિરુચિ જાગૃત થાય. એટલે આવા વિવિધ કામો એ પરિષદ કરી રહી છે, અને ત્યાં એ અટકી ગઈ છે એમ તો ન કહી શકાય, પણ હજી એ આવા અનેક કામોની વિચારણાઓ ચાલી રહી છે. એટલે જેમ જેમ અનુકૂળતા થશે તેમ તેમ ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતની નથી, મેં રામભાઈ જોડે હમણાં જ વાત થઈ ગઈ આપણે, કે આ ગુજરાતી સાહિત્ય પરિષદ, જ્યાં જ્યાં ગુજરાતી બોલાય છે ત્યાંની આ પરિષદ છે. એટલે આ વખતે ઇન્દોરમાં જ્ઞાન સત્ર રાખ્યું, નહીતર બધું ગુજરાતમાં જ થતું. રામભાઈ જોડે વાત કરી, 2-1 વર્ષ પછી આવું સંમેલન નહીં કરો તો ગુજરાતી સાહિત્ય પરિષદને પણ સામેલ કરજો, એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ અહીં અમેરિકા સુધી પણ આવે છે. એ ગુજરાતી ભાષા જ્યાં છે ત્યાં ત્યાં આ પરિષદ પહોંચે છે. ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે આ પરિષદની કામગીરી છે, અને એવું પણ આ વિચારેલું છે કે આ રીતે એને વધારે ને વધારે વ્યાપમાં મૂકી આપવી. કલાક બોલવાવાળો આમ 20 મિનિટ બોલે એટલે મારે માટે પણ એ બહુ આનંદનો વિષય છે કે મને ઓછું બોલવાનું મળ્યું છે. ફરી આપ સૌનો આભાર.